માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 10. ત્યાંથી ઉઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહુદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે. તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. પરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતા તેમને પૂછ્યું કે શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે? ઈસુએ જવાબ આપતા તેઓને પૂછ્યું કે મૂસાએ તમને શી આજ્ઞા આપી છે? તેઓએ કહ્યું કે છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમારા હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારું તે આજ્ઞા આપી છે. પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યા. એ કારણથી માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. તેઓ બંને એક દેહ થશે. એ માટે તેઓ ત્યાર પછી બે નહીં પણ એક દેહ છે. તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિશે ઈસુને પૂછ્યું. ઈસુ તેઓને કહે છે કે જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે, અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે. પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે, પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા. ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહીં, કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહીં તે તેમાં પ્રવેશ કરશે જ નહીં. ઈસુએ તેઓને બાથમાં લીધા અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો. તે બહાર નીકળીને રસ્તે જતા હતા ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે ઓ ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જુઠ્ઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના મા બાપને માન આપ. પણ તેણે ઈસુને કહ્યું કે ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું. તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઉપજ્યો અને તેમણે તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ, ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે, અને આવ મારી પાછળ ચાલ. પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે. ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા. પણ ઈસુ ફરી જવાબ આપતા તેઓને કહે છે કે બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે. ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતા સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે. તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, તો કોણ ઉદ્ધાર પામી શકે? ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે. પિત્તર તેમને કહેવા લાગ્યો, જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ. ઈસુએ કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાને કે ખેતરોને છોડ્યા છે તે હમણાં આ જીવનકાળમાં 100 ગણા ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને પામશે. જો કે તેઓની સતાવણી થશે, વળી તેઓ આવતા કાળમાં અનંત જીવન પામ્યા વગર રહેશે નહીં. પણ ઘણા જેવો પહેલા તેઓ છેલ્લા અને જે છેલ્લા તેઓ પહેલા થશે. યરૂશાલેમની તરફ ઢાળ ચડતા તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા. તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી 12 શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે જુઓ, આપણે યરૂશાલેમમાં જઈએ છીએ. માણસના દીકરાની મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે. તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે. તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે અને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો ઉઠશે. જબદીના દીકરા યાકૂબ તથા યુહાન ઈસુની પાસે આવીને કહે છે કે ઉપદેશક, અમારી ઈચ્છા છે કે અમે જે કંઈ માંગીએ તે તમે અમારા માટે કરો. ઈસુએ તેઓને કહ્યું કે તમારી શી ઈચ્છા છે, હું તમારે માટે શું કરું? ત્યારે તેઓએ તેમને કહ્યું કે તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ એવું અમારા માટે કરો. પણ ઈસુએ તેઓને કહ્યું કે તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્માં હું લઉં છું તે બાપ્તિસ્માં શું તમે લઈ શકો છો? તેઓએ તેમને કહ્યું કે અમે તેમ કરી શકીએ છીએ. પણ ઈસુએ તેઓને કહ્યું કે જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્માં હું લઉં છું તે બાપ્તિસ્માં તમે લેશો, પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારું તે નિયત કરેલું છે તેઓને માટે તે છે. પછી બાકીના 10 શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યુહાન પ્રત્યે ગુસ્સે થયા. પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે તમે જાણો કે વિદેશીઓ પર જેવો રાજ કરનારા કહેવાય છે તેઓ તેમના પર શાસન કરે છે, અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તેણે તમારા ચાકર થવું. જે કોઈ પ્રથમ થવા માગે તે સૌનો દાસ થાય, કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણાના મુક્તિ મૂલ્યને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે. તેઓ યરીખોમાં આવે છે અને યરીખોમાંથી ઈસુ તેમના શિષ્યો તથા ઘણા લોકો બહાર જતા હતા, ત્યારે તિમાઈનો દીકરો બારતિમાઈ, જે અંધ ભિખારી હતો, તે માર્ગની બાજુએ બેઠો હતો. એ નાસરેતના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો. લોકોએ તેને ધમકાવ્યો કે તું ચૂપ રહે, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતા કહ્યું કે ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો. ઈસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો, અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે હિંમત રાખ, ઉઠ, ઈસુ તને બોલાવે છે. પોતાનો જબ્બો પડતો મૂકીને તે ઉઠ્યો અને ઈસુની પાસે આવ્યો. ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે હું તને શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? અંધ વ્યક્તિએ કહ્યું કે ગુરુ, હું દેખતો થાઉં. ઈસુએ તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે, અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.